એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહીએ તો વિચારક વિશે વાત કરવાના છીએ જે કદાચ આપણને થોડું અસ્વસ્થ કરી શકે.
હા, થોડું નહીં, કદાચ ઘણું બધું.
હા, પણ જેના વિચારો અત્યંત ઊંડા અને રોચક છે એ તો નક્કી. આપણે ફ્રેન્ચ વિચારક જ્યોર્જ બટાઇલના પુસ્તક સાહિત્ય અને અનિષ્ઠ એટલે કે લિટરેચર એન્ડ ઇવલની ઊંડાણપૂર્વક વાત કરીશું.
નમસ્કાર. અને આ વિષય છે ને ખરેખર વિચારવા જેવો છે. આપણે આમ તો માનીએ છીએ કે સાહિત્યનું કામ શું, આપણને સારા સંસ્કાર આપવા, નૈતિકતા શીખવવી, બરાબર ને?
હા, સામાન્ય રીતે તો એવું જ મનાય છે.
પણ પછી આપણને જેવો પ્રશ્ન થાય કે આપણે પોતે જ વાર્તાઓમાં, ફિલ્મોમાં, અરે સમાચારોમાં પણ હિંસા, ગુનાખોરી કે પેલી નૈતિક રીતે જટિલ પરિસ્થિતિઓ તરફ કેમ ખેંચાઈએ છે?
બરાબર, આ જ સવાલ મને પણ થયા કરે છે. શા માટે પેલી ડાર્ક થીમ્સ આપણને આટલી બધી આકર્ષે છે?
તો શું સાહિત્યનો હેતુ ફક્ત પેલું સારું સારું બતાવવાનો જ છે
કે પછી એની ભૂમિકા કંઈક વધુ ઊંડી છે, વધુ જટિલ?
બટાઇલ બસ આ જ સવાલોના મૂળ સુધી જાય છે. અને સાહિત્યનો જે રોલ અને ગોલ આપણે સમજીએ છીએ ને, એના પર એકદમ અલગ જ નજર નાખે છે.
એટલે પરંપરાગત વિચારોને પડકારે છે એમને?
હા, ચોક્કસપણે. તો ચાલો બટાઇલના આ પડકારજનક પણ ખૂબ મહત્વના વિચારોની દુનિયામાં જરા ડૂબકી મારીએ.
સૌથી પહેલા તો એ જાણીએ કે આ જ્યોર્જ બટાઇલ હતા કોણ, કારણ કે એમનો પરિચય પણ એમના વિચારો જેટલો જ અસામાન્ય લાગે છે મને તો.
હા, એ વાત સાચી. જ્યોર્જ બટાઇલ 1897-1962 એક એવા ફ્રેન્ચ બૌદ્ધિક હતા જેમને કોઈ એક ખાનામાં, મતલબ કે માત્ર ફિલોસોફર કે માત્ર લેખક, એમાં ફિટ કરવા બહુ મુશ્કેલ છે.
ઓહ.
તેઓ તત્વજ્ઞાની હતા, સમાજશાસ્ત્રી હતા, નવલકથાકાર, કવિ અને સાહિત્યના સિદ્ધાંતકાર, બધું જ. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે?
શું?
એમણે કારકિર્દીની શરૂઆત ગ્રંથપાલ તરીકે અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસુ તરીકે કરી હતી.
શું વાત કરો છો, ગ્રંથપાલથી આવા ગહન અને ક્યારેક તો અંધારકારમય કહેવાય એવા વિચારો સુધી, આ સફર જ અનોખી કહેવાય.
હા, અને આ પૃષ્ઠભૂમિએ એમના વિચારો પર ઘણો ઊંડો પ્રભાવ પાડ્યો. ગ્રંથપાલ તરીકે એમણે જૂના ગ્રંથો, ઇતિહાસ અને માનવ અભિવ્યક્તિના જે કાચા પ્રાચીન સ્વરૂપો હતા ને, એનો અભ્યાસ કર્યો. અને એ ઉપરાંત એમના અંગત જીવનના અનુભવો પણ હતા, ખાસ કરીને એમના પિતાની માનસિક બીમારી અને અંધત્વ. એના કારણે તેઓ માનવ અસ્તિત્વના દુઃખદ, પીડાદાયક અને અતાર્કિક પાસાઓ તરફ વધુ ધ્યાન આપવા પ્રેરાયા.
એટલે એ જે સમાજ જેને અવગણે છે એ તરફ વળ્યા.
બરાબર. સમાજ જેને વિજાતીય કહીને બાકાત રાખે છે, જેમ કે અતાર્કિક આવેગો, હિંસા, મૃત્યુ, ઉન્માદ, એની પાછળ જે શક્તિ છે, જે સત્ય છે, એને સમજવાનો એમણે પ્રયાસ કર્યો. એટલે ભલે એ હેગલ, નિટશે, ફ્રોઇડ જેવા વિચારકોથી પ્રભાવિત હતા, પણ એમનો રસ્તો એકદમ અલગ, મૌલિક અને અંગત હતો.
એટલે જાણી જોઈને એવા વિષયો તરફ ગયા જે સામાન્ય રીતે સમાજ ટાળવા માંગે છે, અને કદાચ એટલે જ એમને સાહિત્ય અને અનિષ્ટ જેવા વિષય પર લખવાની પ્રેરણા મળી હશે.
બિલકુલ. તેઓ માનતા હતા કે જે વસ્તુઓને આપણે દબાવીએ છીએ તેને સમજ્યા વગર આપણે માનવતાને પૂરી રીતે સમજી શકીએ જ નહીં, અને સાહિત્ય એ આ દબાયેલી વસ્તુઓને બહાર લાવવા માટેનું એક બહુ જ મહત્વનું માધ્યમ છે.
તો આ પુસ્તક સાહિત્ય અને અનિષ્ટનો મુખ્ય તર્ક શું છે, એનો સેન્ટ્રલ આઈડિયા, સાહિત્યનો એવો કયો રોલ છે જે બટાઇલ ઉજાગર કરવા માંગે છે?
જુઓ, પુસ્તકનું મૂળભૂત અને એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર એ છે કે જે સાચું, ઊંડું અને સત્વશીલ સાહિત્ય છે ને, એ અનિવાર્યપણે અનિષ્ટના સંશોધન સાથે જોડાયેલું છે.
અનિષ્ટ એટલે ઇવિલ.
હા, પણ અહીં અનિષ્ટનો અર્થ સમજવો બહુ જરૂરી છે. બટાઇલ માટે એનો અર્થ ફક્ત પેલું ચોરી કરવી કે જૂઠું બોલવું એવી નૈતિક ભૂલો પૂરતો સીમિત નથી.
તો પછી અનિષ્ટ એટલે શું એમના મતે?
બટાઇલ માટે અનિષ્ટ એ છે ને ઉલ્લંઘનનું સાર્વભૌમ કૃત્ય, સોવરન એક્ટ ઓફ ટ્રાન્સગ્રેશન. એમ
ઉલ્લંઘનનું સાર્વભૌમ કૃત્ય, થોડું સમજાવશો? ઉલ્લંઘન એટલે નિયમો તોડવા?
નિયમો તોડવા, પણ કેવા નિયમો? સમાજે બનાવેલા જે પ્રતિબંધો છે, જે ટબૂઝ છે એ, જે તર્કસંગત વ્યવસ્થા આપણે બનાવી છે એ, અને પેલું રોજિંદા જીવનનું ઉપયોગિતાનું ગણિત કે આ કરવાથી આ ફાયદો થશે, આ બધાનો જાણી જોઈને ભંગ કરવો.
અને એ ભંગ શા માટે? કોઈ ફાયદા માટે?
ના, કોઈ ફાયદા માટે નહીં, બસ ભંગ કરવાના અનુભવ માટે જ, એક ક્ષણ માટે જ.
આ થોડું સમજવું પડશે મારે. સાહિત્ય આવું શા માટે કરે? નિયમો તોડવાની વાત કેમ આવે છે એમાં?
બટાન કહે છે કે આપણો સમાજ મોટા ભાગે શેના પર ચાલે છે? કામ, ઉત્પાદકતા, તર્ક, ભવિષ્યની ચિંતા, બરાબર?
હા, એ તો છે.
હવે આ વ્યવસ્થા જાળવી રાખવા માટે આપણે આપણા ઘણા ઊંડા અતાર્કિક આવેગો, ઈચ્છાઓ અને ભયને શું કરીએ છીએ? દબાવી દઈએ છીએ.
સાચી વાત.
સાહિત્ય એક એવી ખાસ જગ્યા છે, એક એવો સ્પેસ છે જ્યાં માનવતા આ દબાયેલા, પ્રતિબંધિત, અતિરેકી અને જેને બટાયેલ પવિત્ર, સેક્રેડ કહે છે ને, તેવા પાસાઓનો સામનો કરી શકે છે.
એટલે સાહિત્યનો ગોલ બટાયેલના મતે આપણને સાર્વભૌમત્વ, સોવરેનિટીની જે ખોવાયેલી ભાવના છે એ પાછી અપાવવાનો છે.
બરાબર, એકદમ.
પણ આ સાર્વભૌમત્વ શબ્દ થોડો ભારે લાગે છે, એનો સરળ અર્થ શું કરી શકાય?
સાર્વભૌમત્વ એટલે એવી સ્થિતિ અથવા એવી ક્ષણ જે પોતે જ પોતાનો અંત છે, જેનો કોઈ ઉપયોગી હેતુ નથી, જે ભવિષ્યના કોઈ લક્ષ્ય માટે નથી, એ બસ છે.
જેમ કે ઉદાહરણ આપશો?
જેમ કે અત્યંત તીવ્ર આનંદની ક્ષણ, ઊંડો શોક, બેકાબુ હાસ્ય, કોઈ કલાકાર જ્યારે સર્જન કરે એનો ઉન્માદ, ધાર્મિક પરમાનંદની અનુભૂતિ, બલિદાનની ભાવના, અથવા તો અત્યંત ભય કે પીડાનો અનુભવ.
ઓહ,
આ ક્ષણો ઉત્પાદક નથી હોતી, એ કોઈ ઉપયોગી ચીજ પેદા નથી કરતી, એ બસ વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ અને તીવ્ર હોય છે. આપણું રોજિંદુ તર્ક પર ચાલતું જીવન આવી ક્ષણોને ટાળે છે અથવા એને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે.
એટલે જીવનની એવી તીવ્ર ક્ષણો જે આપણને ખરેખર જીવંત છીએ એવો અહેસાસ કરાવે, ભલેને તે સુખદ ન હોય.
બરાબર પકડ્યું. અને બટાઇલ માને છે કે સાહિત્ય આપણને ભલે પરોક્ષ રીતે આવી સાર્વભૌમ ક્ષણોનો અનુભવ કરાવે છે, તે નિયમો અને ઉપયોગિતાના બંધન તોડીને આ ક્ષણો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ જ સાહિત્યનો એક મહત્વનો રોલ છે.
અને આ માટે તે ઘણીવાર સમાજના નિષેધ એટલે કે ટેબુનું ઉલ્લંઘન કરે છે એમ ને?
હા, કારણ કે નિષેધ તોડવામાં જ એક ખાસ પ્રકારની ઊર્જા અને રોમાંચ રહેલો છે.
રસપ્રદ. એટલે નિયમ છે એટલે જ તેને તોડવાની ઈચ્છા થાય છે, અને સાહિત્ય એ ઈચ્છાને શબ્દો આપે છે.
હા, એમ કહી શકાય. અને બટાઇલ આ વાત સમજાવવા માટે પુસ્તકમાં 8 જેટલા લેખકોના ઉદાહરણો આપે છે. જો કે આપણે બધાની વિગતમાં તો નહીં જ જઈ શકીએ, પણ કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈએ તો ખ્યાલ આવશે કે તેઓ શું કહેવા માગે છે.
ચોક્કસ. મને લાગે છે કે એમિલી બ્રોન્ટેની ક્લાસિક નવલકથા વધરિંગ હાઇટ્સથી શરૂ કરીએ તો તેમાં બટાઇલને શું દેખાયું?
બટાઇલ માટે વધરિંગ હાઇટ્સમાં કેથરીન અને હિથક્લિફ્ટનો જે પ્રેમ છે એ સાર્વભૌમ જુસ્સો, સોવરિન પેશનનું ઉત્તમ ઉદાહરણ છે.
સાર્વભૌમ જુસ્સો?
હા, આ પ્રેમ સમાજના નીતિ નિયમો, વર્ગભેદ કે પછી લગ્નની સંસ્થા કશાને ગણકારતો નથી. એ પોતાની રીતે જ સંપૂર્ણ છે, બેકાબુ છે અને છેવટે તો વિનાશક પણ છે.
પેલું કેથરીનનું વાક્ય છે ને, હું હિથક્લિફ છું.
બરાબર, એ જ. એ વ્યક્તિગત અહમના વિસર્જન અને એક સાર્વભૌમ એકીકૃત અસ્તિત્વની ઝંખના બતાવે છે. આ પ્રેમ કશું ઉત્પાદન નથી કરતો સિવાય કે પોતાની તીવ્રતા અને છેવટે મૃત્યુ. અને બટાઇલ મૃત્યુને પણ અંતિમ સાર્વભૌમ ક્ષણ ગણે છે, કારણ કે તે ઉપયોગિતાના તર્કથી પર છે.
એટલે બ્રોન્ટેનું કામ બતાવે છે કે સાચો તીવ્ર જુસ્સો પોતે જ સામાજિક વ્યવસ્થા સામેનું ઉલ્લંઘન છે,
ટ્રાન્સગ્રેશન છે.
હા,
બટાઇલની દ્રષ્ટિએ તો એવું જ.
એટલે પ્રેમ જેવો ભાવ પણ જ્યારે તે હદ વટાવે ત્યારે બટાઇલની નજરે અનિષ્ટ એટલે કે નિયમોનું ઉલ્લંઘન બની શકે છે, ખરું ને?
હા, બરાબર. હવે વાત કરીએ ચાર્લ્સ બોડલેરની, જેમણે લે ફ્લેર જુમાલ એટલે કે અનિષ્ટના ફૂલો નામનું પુસ્તક લખ્યું. અહીં તો નામ જ બધું કહી દે છે.
હા, એ તો છે જ.
બોડલેર એવા કવિ હતા જેમણે સભાનપણે અનિષ્ટને એટલે કે કુરૂપતા, પાપ, શહેરના જીવનનો સડો, વ્યસન આ બધાને પોતાના કલાત્મક અને એમ કહીએ તો આધ્યાત્મિક માર્ગ તરીકે પસંદ કર્યા.
જાણી જોઈને.
હા, બટાઇલ મુજબ બોડલેર સમજતા હતા કે આધુનિક મધ્યમ વર્ગીય સમાજે પવિત્ર, સેક્રેટ ગણાતી જે તીવ્ર અનુભૂતિઓ છે એને દબાવી દીધી હતી. બોડલેરે આ દબાયેલી ઊર્જાને શોધવા માટે જાણી જોઈને સમાજ જેને ખરાબ કહે છે તેમાંથી સૌંદર્ય અને સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો.
અચ્છા.
બટાઇલ આને પવિત્રતાના ડાબા હાથ, લેફ્ટ હેન્ડેડ સેક્રેડ એટલે કે અંધકારમય અશુદ્ધ પણ શક્તિશાળી પાસાનું સંશોધન કહે છે. બોદલેર માટે આ નકારાત્મકતા નહોતી, પણ આધુનિક જીવન જે ખોખલું બની ગયું હતું એની સામે એક પ્રકારની પ્રામાણિક શોધ હતી.
આ ખરેખર ખૂબ જ અલગ દ્રષ્ટિકોણ છે, અનિષ્ટમાંથી સૌંદર્ય શોધવું. હવે એવા લેખકોની વાત કરીએ જેમના નામ જ વિવાદ અને આત્યંતિકતા સાથે જોડાયેલા છે, જેમ કે માર્કિસ દિ સાદ અને જીન જેનેટ. તેમના વિશે બટાઇલ શું કહે છે?
સાદ અને જેનેટ તો બટાઇલના વિશ્લેષણમાં સીમા પરના ઉદાહરણો છે. માર્કિસ દ સાદે વ્યક્તિગત સાર્વભૌમત્વનો જે વિચાર હતો એને એના ભયાવહ તાર્કિક અંત સુધી પહોંચાડી દીધો.
કઈ રીતે?
એમણે એ વિચાર્યું કે જો મારી સ્વતંત્રતા અને મારો આનંદ જ સર્વોપરી હોય તો પછી બીજા બધા લોકો અને નિયમો મારા માટે ખાલી સાધન માત્ર બની જાય છે. એમના લખાણો અત્યાચાર, ક્રૂરતા અને બીજાના દુઃખ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતાનું ચિત્રણ કરે છે.
બાપરે!
જો કે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે બતાયેલ સાધના વિચારોનું સમર્થન નથી કરતા, જરા પણ નહીં.
હા, એ બરાબર.
પણ તેઓ સાધના લખાણોને એક વિચાર પ્રયોગ તરીકે જુએ છે જે અમર્યાદિત સ્વતંત્રતાની જે ઈચ્છા છે એમાં રહેલી ભયાનક વિનાશકતાને ઉજાગર કરે છે. સાદ આપણને સાર્વભૌમત્વની અત્યંત ભયાવહ સીમા બતાવે છે.
અને જીન જેનેટ, જે પોતે ગુનેગાર હતા, એમનું શું?
જેનેટ આધુનિક યુગનું ઉદાહરણ છે. તેઓ અનાથ હતા, ચોર, ભિખારી, કેદી, મતલબ સમાજના તળિયે. તેમણે જાણી જોઈને પોતાની આ નકારાત્મક ઓળખને સ્વીકારી અને પોતાના લેખન દ્વારા તેને કાવ્યાત્મક અને લગભગ આધ્યાત્મિક ગરિમા આપી.
આ કેવી રીતે શક્ય બને?
તેમણે પરંપરાગત નૈતિકતાને ઊંધી કરી નાખી. વિશ્વાસઘાત, ચોરી, સમલૈંગિકતા, અપમાન આ બધાને જ પોતાની સંતત્વ પ્રાપ્તિનો માર્ગ બનાવ્યો. એમનું જીવન અને કાર્ય એ સમાજની નૈતિક વ્યવસ્થા સામેનો એક સતત બળવો હતો.
અચ્છા.
જેનેટ એ સાબિત કરે છે કે જે અનુભવોને સમાજ અનિષ્ટ કહીને દબાવવા માંગે છે તેમાંથી પણ ઊંડું અને શક્તિશાળી સાહિત્ય સર્જાઈ શકે છે. સાહિત્યનો રોલ આવા અવાજોને પણ સ્થાન આપવાનો છે.
અને બટાઇલે કાફકા જેવા લેખકનું પણ વિશ્લેષણ કર્યું છે ને, જેમના પાત્રો કોઈ અજાણ્યા અપરાધભાવ અને અતાર્કિક કાયદાના બોજ હેઠળ જીવે છે. અહીં તો ઉલ્લંઘન કરતા વધુ દમનનું ચિત્ર લાગે છે.
હા, બરાબર. કાફકા એ સાર્વભૌમત્વના અભાવનું ચિત્ર છે. એક એવી વ્યવસ્થા હેઠળ કચડાવવાનો અનુભવ દર્શાવે છે જેનો કોઈ અર્થ સમજાતો નથી. આ પણ અનિષ્ટનું એક સ્વરૂપ છે, પણ તે વ્યક્તિના પોતાના કૃત્યને બદલે બાહ્ય દમનકારી શક્તિમાંથી આવે છે. આમ બટેલ જુદા જુદા લેખકો દ્વારા અનિષ્ટ અને સાહિત્યના સંબંધના વિવિધ પાસાઓ ખોલી આપે છે.
તો આ બધા ઉદાહરણો અને વિશ્લેષણ પરથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ? સાહિત્યના રોલ વિશે આપણે શું સમજ્યા? એમ કહીએ તો
સૌથી પહેલો અને કેન્દ્રવર્તી વિચાર છે ઉલ્લંઘન અને નિષેધ.
ટ્રાન્સગ્રેશન એન્ડ ધ ટેબુ.
હા, બટાઇલ કહે છે કે નિષેધ એટલે કે પ્રતિબંધ એ ફક્ત પાળવા માટે નથી હોતો, એનું અસ્તિત્વ જ એને તોડવાની ઈચ્છાને જન્મ આપે છે. અને જ્યારે ઉલ્લંઘન થાય છે, એ ક્ષણ આપણને જીવંત હોવાનો, સીમાઓ ઓળંગવાનો તીવ્ર અહેસાસ કરાવે છે.
રોમાંચક લાગે.
હા, રોમાંચક પણ જોખમી. સાહિત્ય આ જ અનુભવ આપણને સુરક્ષિત રીતે કરાવે છે. આ એની એક મુખ્ય ભૂમિકા છે.
બીજો મુખ્ય વિચાર જે આપણે ચર્ચ્યો તે સાર્વભૌમત્વ,
સોવરેનિટી,
એટલે કે પેલી ઉપયોગિતાના તર્કથી મુક્ત વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ તીવ્ર અનુભવની સ્થિતિ.
બરાબર. આપણો સમાજ જે બિનઉપયોગી પણ તીવ્ર અનુભવોને દબાવે છે, સાહિત્ય તેને અભિવ્યક્તિ આપે છે. કલા, જુસ્સો, હાસ્ય, રુદન, ભય આ બધું સાર્વભૌમ છે. સાહિત્યનો ધ્યેય આપણને આ સાર્વભૌમ ક્ષણો સાથે ફરી જોડવાનો છે.
અને પેલો પવિત્રતાના બે પાસા, ટુ સાઇડેડ સેક્રેડ વાળો મુદ્દો પણ મને બહુ મહત્વનો લાગ્યો.
હા, એ પણ બહુ રસપ્રદ છે. બટાઇલ કહે છે કે પવિત્રતા ફક્ત શુદ્ધ, વ્યવસ્થિત, જમણા હાથની નથી હોતી, જેમ કે દેવતાઓ, મંદિરો. તે અશુદ્ધ, અંધકારમય, ડાબા હાથની પણ હોય છે, જેમ કે મૃત્યુ, કચરો, ગુનો, માસિક ધર્મ. સમાજ આ બીજા પાસાને દબાવે છે, પણ એમાં પ્રચંડ ઉર્જા રહેલી છે.
તો સાહિત્ય કયા પાસા તરફ વધુ આકર્ષાય છે?
બટાઇલ માને છે કે ઊંડું સાહિત્ય ઘણીવાર આ ડાબા હાથની ઉલ્લંઘનકારી પવિત્રતા તરફ વધુ આકર્ષાય છે, કારણ કે તેમાંથી જ જીવનની કાચી, અતાર્કિક શક્તિનો અનુભવ મળે છે.
એટલે કે જેને આપણે ખરાબ કહીએ છીએ તેને સમજ્યા વગર આપણી સમજ અધૂરી રહે છે. આ થઈ અનિષ્ટ દ્વારા જ્ઞાનની વાત.
બિલકુલ. ફક્ત સારા, તર્કબદ્ધ અને નૈતિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણે માનવ સ્વભાવ અને વાસ્તવિકતાનું અધૂરું ચિત્ર મેળવીએ છીએ. અનિષ્ટનું, એટલે કે નિયમભંગ, અતાર્કિકતા, હિંસાનું સાહિત્યિક અન્વેષણ આપણને આપણી પોતાની અને સમાજની ઊંડી છુપાયેલી વાસ્તવિકતાઓનો સામનો કરાવે છે.
અને આ સામનો કરાવવો એ સાહિત્યનો એક પડકારજનક પણ જરૂરી રોલ છે.
હા,
સાંભળ્યું છે કે આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે એકદમ ધારદાર છે, વિચારતા કરી દેવા. એમાંથી કેટલાક પર વાત કરીએ.
ચોક્કસ. એક ખૂબ જ પ્રખ્યાત અને કેન્દ્રવર્તી વાક્ય છે, સાહિત્ય આવશ્યક છે અથવા કંઈ નથી. લિટરેચર ઇઝ એસેન્શિયલ ઓર ઇટ ઇઝ નથિંગ.
સાહિત્ય આવશ્યક છે અથવા કંઈ નથી, આનો શું અર્થ થાય?
આનો અર્થ એ છે કે જો સાહિત્ય ફક્ત મનોરંજન બની રહે, કે પછી ખાલી ઉપદેશ આપે, કે આપણને આરામ આપવાનું સાધન બની જાય, જો તે સુરક્ષિત અને નીતિમત્તાના ચોકઠામાં જ પૂરાઈ રહે, તો તે તેની મૂળભૂત શક્તિ અને તેનો સાચો હેતુ ગુમાવી દે છે.
ઓ,
એની ખરી જરૂરિયાત, એની એસેન્શિયાલિટી એની સાર્વભૌમતામાં છે, એના નિયમો તોડવાની હિંમતમાં છે, એના અસ્વસ્થ કરવાની ક્ષમતામાં રહેલી છે.
વાહ, આ તો સાહિત્યની ભૂમિકા પર જ સવાલ ઊભો કરે છે. બીજું કોઈ વાક્ય જે યાદ આવે?
બીજું વાક્ય જે અનિષ્ઠના મૂલ્ય વિશે છે, અનિષ્ઠ જે સાહિત્ય વ્યક્ત કરે છે તે આપણા માટે તેની નિંદાના માપદંડમાં જ સાર્વભૌમ મૂલ્ય ધરાવે છે.
આ થોડું જટિલ લાગ્યો મને, સમજાવશો?
એનો સરળ અર્થ એમ કરી શકાય કે સમાજ જે વસ્તુને ખરાબ કહીને વખોડે છે ને,
હા,
તે જ પ્રતિબંધ તેને એક વિશેષ પ્રકારનું આકર્ષણ અને શક્તિ આપે છે. સાહિત્ય આ જ પ્રતિબંધિત ઉર્જાનો ઉપયોગ કરીને આપણને ઊંડા અનુભવો તરફ લઈ જાય છે. જે વસ્તુ છુપાવવામાં આવે છે તે જ વધુ ધ્યાન ખેંચે છે, ખરું ને?
હા, એ વાત તો સાચી છે. એક ત્રીજું વાક્ય જે મને ખૂબ વિરોધાભાસી લાગ્યું હતું, ચેતનાપૂર્વક અનિષ્ઠની ઈચ્છા કરવી એ એક આધ્યાત્મિક વલણ છે. ટુ કોન્શિયસલી ડિઝાયર ઇવિલ ઇઝ અ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. શું આનો અર્થ એમ થાય કે ખરાબ બનવું એ આધ્યાત્મિક છે?
ના ના, એવું બિલકુલ નહીં. બટાઈલનો મુદ્દો એ છે કે પોતાના અંદરના જે દબાયેલા પાસા છે, જેને સમાજ ખરાબ ગણે છે, આપણે એને શેડો સેલ્ફ કહી શકીએ, એનો સામનો કરવો, એને સ્વીકારવા અને સમજવાનો પ્રયાસ કરવો,
હા,
એ એમને નકારવા કે પછી દંભી બનવા કરતાં વધુ પ્રામાણિક છે અને આખરે વધુ ઊંડો આધ્યાત્મિક અભિગમ છે. સત્યનો સામનો કરવો, ભલે તે અપ્રિય હોય, એ જ સાચી આધ્યાત્મિકતા છે, એમનો કહેવાનો મતલબ એ હતો.
સમજાયું. અને છેલ્લે બટાઈલનું આ વાક્ય પણ ઘણું સ્પષ્ટ કરે છે, સાહિત્ય નિર્દોષ નથી, તે દોષિત છે અને તેણે પોતાને તે રીતે સ્વીકારવું જોઈએ. લિટરેચર ઇઝ નોટ ઇનોસેન્ટ, ઇટ ઇઝ ગિલ્ટી એન્ડ શુડ એડમિટ ઇટ સેલ્ફ એઝ સચ. એટલે કે સાહિત્યનો રોલ હંમેશા સારો અને નિર્દોષ બનવાનો નથી.
બરાબર. એણે માનવ અનુભવની જટિલતા અને ક્યારેક એની જે દોષિતતા છે એને પણ પ્રામાણિકતાથી રજૂ કરવી જોઈએ.
આ બધા વિચારો ખરેખર બહુ ઊંડા છે, પણ પ્રશ્ન એ થાય કે આનો આપણા રોજિંદા જીવન સાથે કોઈ સંબંધ ખરો? આમાંથી આપણે શું શીખી શકીએ?
અરે ચોક્કસપણે છે. પહેલું તો આપણી આસપાસ જે મીડિયા અને લોકપ્રિય સંસ્કૃતિ છે એને સમજવામાં મદદ મળે છે.
જેમ કે
આપણે વિચારી શકીએ કે શા માટે પેલા ટ્રુ ક્રાઇમ શો, હોરર ફિલ્મો, ડાર્ક વેબ સિરીઝ કે પછી હિંસક સમાચારો આટલા બધા લોકપ્રિય છે. બટાઈલ મુજબ આ બધું પરોક્ષ રીતે નિયમો તોડવાનો, આપણી દબાયેલી ઈચ્છાઓ અને ભયનો સામનો કરવાનો એક સુરક્ષિત રસ્તો છે. એ આપણી પેલી સાર્વભૌમત્વની ઝંખનાને થોડી સંતોષે છે.
હા, આ વાત તો મને બરાબર લાગે છે. આપણે પોતે પણ ક્યારેક આવી વસ્તુઓ તરફ ખેંચાઈએ છીએ, અને વ્યક્તિગત સ્તરે આ વિચારો કેવી રીતે ઉપયોગી થઈ શકે?
વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે પણ આ સમજ જરૂરી છે. આપણા પોતાના જે અંધારા પાસા છે, ગુસ્સો, ઈર્ષ્યા, અતાર્કિક ભય, જેને આપણે ખરાબ માનીને દબાવી દઈએ છીએ, તેમને સ્વીકારવા અને સમજવા જરૂરી છે. બટાઈલ આપણને યાદ અપાવે છે કે જીવન ફક્ત કામ, તર્ક અને ઉપયોગિતા પર નથી ચાલતું. કળા, જુસ્સો, રમતગમત, હાસ્ય, પ્રેમ આ બધી બિનઉપયોગી પણ અત્યંત જરૂરી સાર્વભૌમ પ્રવૃત્તિઓ છે, જે આપણને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
એટલે કે જે ફાલતુ લાગતી વસ્તુઓ છે એ પણ જીવન માટે એટલી જ મહત્વની છે. અને આ ઉપરાંત સમાજ અને કળા વિશેની આપણી સમજ પણ બદલાય છે, નહીં?
હા, બિલકુલ. સામાજિક ટીકા માટે આ વિચારો બહુ ઉપયોગી છે. આપણે પૂછી શકીએ કે સમાજ કઈ બાબતોને અનિષ્ટ ગણાવે છે અને શા માટે. શું તે ખરેખર નૈતિક રીતે ખોટું છે કે ફક્ત સ્થાપિત વ્યવસ્થા માટે પડકારરૂપ છે એટલે એને અનિષ્ટ કહેવાય છે.
બરાબર.
અને આપણી કળાની કદર પણ ઊંડી બને છે. જે કળા આપણને અસ્વસ્થ કરે છે, જે નૈતિક દ્વિધામાં મૂકે છે, તેને ફક્ત ખરાબ કહીને નકારી દેવાને બદલે આપણે વિચારી શકીએ કે તે કયા પ્રતિબંધિત સત્ય તરફ ઇશારો કરી રહી છે, તે આપણી અનુભૂતિની કઈ સીમાઓને વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે.
આખી ચર્ચા પછી મારા મનમાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે સાહિત્યનો રોલ ફક્ત આપણને સારું લાગે એવું કહેવાનું કે નૈતિકતાનો પાઠ ભણાવવાનું નથી. એની ભૂમિકા ઘણી મોટી અને જટિલ છે. એ માનવ અનુભવના દરેક પાસાને, ખાસ કરીને અંધકારમય, અતાર્કિક અને પ્રતિબંધિત પાસાઓને શોધવાનું એક જરૂરી માધ્યમ છે. કળાની સાચી શક્તિ કદાચ તેની નૈતિક સ્પષ્ટતામાં નહીં, પણ તેની અસ્પષ્ટતામાં, તેના પડકાર ફેંકવાની હિંમતમાં રહેલી છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે સારું અને ખરાબ એ ઘણીવાર સમાજે પોતાની વ્યવસ્થા જાળવવા માટે પાડેલા ભાગલા છે, પણ આ સીમાઓ ઓળંગવાની, તીવ્ર અનુભવ કરવાની અને પેલી ઉપયોગિતાના બંધનમાંથી મુક્ત થવાની એટલે કે સાર્વભૌમ બનવાની ઝંખના પણ માનવ સ્વભાવનો એક અભિન્ન ભાગ છે. સાહિત્યનો એક મોટો હેતુ આ ઝંખનાને વાચા આપવાનો છે. બટાઇલ આપણને પડકાર આપે છે કે આપણે આ અસ્વસ્થ કરી દેતી વાસ્તવિકતાનો સામનો કરીએ, ફક્ત પુસ્તકોમાં નહીં પણ આપણી અંદર પણ.
તો શ્રોતાઓ માટે આજનો વિચાર એ છે કે એવું કયું પુસ્તક, ફિલ્મ કે કલાકૃતિ છે જેને આપ સૌને ખરેખર અસ્વસ્થ કર્યા હોય, પણ તેમ છતાં તેના વિશે વિચારવાનું રોકી ન શકાયું હોય? બટાઇલના વિચારોના સંદર્ભમાં તેમાં એવું શું હતું જેણે આકર્ષ્યા? એ કયા નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું હતું? જરા વિચારજો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.